સહજાન સ્વામી મહારાજની જે આજે પપ્પાજીના જન્મદિવસ આપણે ભેગા થયા, યોગીજી મહારાજ સમ સદભાવની એકતાની વાતો તે વખતે બાપાનો આદેશ હતો. પપ્પાજીના જીવનમાં આપણને મૂર્તિમાન દેખાય છે. જેમ સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ચારે બાજુ પથ્થરમાંથી ઝરણા વહેતા હોય, જેમ બહુ ગરમી થઈ હોય અને આપણા શરીરમાંથી જેમ પરસેવો વહેતો હોય, એવી જ રીતે પપ્પાજીના જીવનમાં દિવ્યતાની સરવાણી વયા જ કરે છે. આપણને મૂર્તિમાન એના દર્શન થાય છે. શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ ગ્રંથમાં એક લેખ છે કે આધ્યાત્મિક માર્ગમાં સૌ કોઈ ભૂલા પડ્યા છે. આધ્યાત્મિક માર્ગની વાતો કરનારા ખૂબ સાંભળ્યા, સમ શુદ્ધભાવ એકતાની વાતો કરનારા ખૂબ મળ્યા. યોગીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આધ્યાત્મિક માર્ગના ભૂલા કેમ પડ્યા કહેવાય. ત્યારે બાપાએ એનો જવાબ આપ્યો કે આધ્યાત્મિક માર્ગમાં ભૂલ્યા એટલા માટે કહેવાય કે આધ્યાત્મિક માર્ગની વાતો કરતા હોય અને અભાવગુણને ખટપટની વાતો જો કરતા હોય તો એ માર્ગથી ભૂલા પડેલા છે. આવું યોગીજી મહારાજે વાત કરી. યોગીજી મહારાજ બીજી એક પણ વાત કરી કે કોઈ પણ અભાવગુણની વાત કરતા હોય અથવા તો સમસુરભાવની વાતો કરતા હોય, પાછા સમસુરભાવની વાત કરતા કરતા પાછા ખંડન કરતા જતા હોય, તો યોગીજી મહારાજ કે એ જ્ઞાન આપણામાંથી સ્રવી જાય છે. તો પપ્પાજીના જીવનમાં આપણે જોઈએ કે વાતો કરનારા ખૂબ હોય અને વાતો કરે છે પણ ખૂબ, પણ પપ્પાજી વર્તી દેખાડ્યું કે આવી રીતે જીવન જીવાય, સમસુરભાવને આવી રીતે થાય. યોગીજી મહારાજ સમસુરભાવની વાતો કરી નથી, યોગી મહારાજ સમસુરભાવના કાયદે જીવન જીવી ગયા એ આપણે મૂર્તિમાન જોયું છે. ખાલી વાતો નથી કરી. પપ્પાજી એક વખત વાત કરેલી કે સાધુતાનું માર્ગની વાતો કરનારા ખૂબ હતા, શાસ્ત્રનું વર્ણન કરનારા પણ ખૂબ હતા, પણ યોગીજી મહારાજ વર્તી દેખાડ્યું. આજે પપ્પાજીના જીવનમાં આપણે જોઈએ છીએ કે એક એક સૂત્ર પપ્પાજીનું આપણે સાંભળીએ, પપ્પાજીને આપણે દર્શન કરીએ, તો યોગીજી મહારાજના દર્શન આપણને થાય એવું પપ્પાજીનું હલનચલન એવું આપણને દર્શન થાય છે. તો આ મોટા પુરુષોનો જે દાખલો છે એમનો આદેશ છે, મોટા પુરુષો સત્ય સંકલ્પી છે એટલે એ જે જે સંકલ્પ કરે છે એ સત્ય થાય છે, પણ આપણને એનો વિશ્વાસ નથી હોતો એટલે એનું દર્શન આપણને નથી થતું. બાકી જે જે સંકલ્પ કરે તો દિવ્યતાનું એક વાતાવરણ આપણને દિવસે દિવસે દર્શન થાય ત્યારે આપણને એમ લાગે કે મોટા પુરુષનો સંકલ્પ, મોટા પુરુષની આજ્ઞા. ભગવાન સ્વામિનારાયણે વાત કરી વચનામૃતમાં કે અમે જે જે આજ્ઞા કરીએ એમાં મૂર્તિ ભેગી જાય છે. મૂર્તિ ભેગી જાય છે એટલે કે ચાલીને સાથે જાય છે એવું નથી, પણ એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો આનંદને સુખ શાંતિ વર્તે. એવી જ રીતે પપ્પાજીના જીવનમાં આપણે જોઈએ તો યોગીજી મહારાજના આદેશ પ્રમાણે જ આપણને દર્શન થાય છે. એ પપ્પાજી સારંગપુર એક વખત આવેલા અને અમે સારંગપુર હતા, આપણને એમની ક્રિયાની ખબર ન પડે. મોટા પુરુષની ક્રિયા જો ગમે તો આપણે સુખ્યા થઈ જઈએ. મોટા પુરુષના આયોજનમાં આપણે ભળીએ એ જ આપણી ભક્તિ છે. પ્રત્યક્ષ સ્વરૂપને શું ગમે છે એ પ્રમાણે ચાલીએ એ જ આપણી ધ્યાન, ધારણા, સમાધિ, નિષ્ઠા જે કાંઈ કહેવાય એ આપણું એમાં બધું આવી જાય છે. તો પપ્પાજીનું જીવન આપણે જોઈએ કે અમે સારંગપુરમાં હું જ્ઞાન સ્વરૂપ સ્વામી હતા, તો પપ્પાજી એક વખત સારંગપુર આવેલા. હવે અમને હોતતા હોતતા સારંગપુર આવેલા. સારંગપુરની 2000 વીઘા જમીન હતી એટલે પપ્પાજી કે જ્ઞાનને નિર્મળ ક્યાં છે, ચાલો આપણે એમના દર્શન કરી આવી. હવે 2000 વીઘા જમીનમાં કેટલી પ્રકારના ખૂણા ખર્ચ કે વાડીઓ હોય, તો પપ્પાજીને જ્યાં જ્યાં ક્યાંક આ વાડીએ છે તો ત્યાં પપ્પાજી વાડીએ જાય. તે સારંગપુરની એટલી બધી શ્રીમતી એ બધા કૂવા પપ્પાજી ફરી વળ્યા, તો આપણને એમ લાગે કે આ પુરુષોની દ્રષ્ટિ અને કેવું કેવું કામ કરે છે. યોગીજી મહારાજને મેં પૂછેલું આવા બધા વાતાવરણમાં કે અમારે શું કરવું. સ્વામીજી કે આનો સમય જ્યારે આવશે ત્યારે આપણું કામ સર્વોપરી થશે એ આજે આપણને મૂર્તિમાન દેખાય છે. હરિપ્રસાદ સ્વામીને અમે પ્રશ્ન પૂછેલો એક વખત, આ દિવ્ય વાતાવરણમાં આપણે ઊભા છીએ, આપણે કલ્પના ન હોય કે આ પુરુષો ક્યારે કઈ વસ્તુનો દ્રષ્ટિથી કામ કરે. કાલે સમઢિયાળાના હરિભક્તો આવેલા, પપ્પાજીના દર્શન કર્યા તે વખતે એ લોકોને કંઈ શું જ નથી કે શું કેવી વસ્તુ કેમ, પણ કોઈ હરિભક્તોએ પપ્પાજીને વાત કરેલી કે મારા પર દ્રષ્ટિ કરજો. એ પપ્પાજી, હવે એ લોકોને દ્રષ્ટિની ખબર નથી કે દ્રષ્ટિ એટલે શું કહેવાય કેમ વસ્તુ, એટલે એ પ્રમાણે બધું વાતાવરણ આધ્યાત્મિક ચાલતું હોય દિવ્ય વાતાવરણ એમાં કોઈની ખબર ના પડે. પણ એક ભાઈ મને ધરીધામમાં પ્રશ્ન પૂછ્યો કે પપ્પાજી પાસે એક બે ભાઈ એમ કીધું કે દ્રષ્ટિ કરજો, એટલે દ્રષ્ટિ કરજો એટલે શું કહેવાય. મેં કીધું અમને શું જવાબ આપો, દ્રષ્ટિની ખબર નથી કે વસ્તુની ખબર નથી, અને વાત શું કરવી અને કે દ્રષ્ટિમાં શું વસ્તુ રહેલી છે, એમ અમને હરિધામમાં આજ સવારે પ્રશ્ન પૂછ્યો ભાઈઓએ, સૌરાષ્ટ્રના ભાઈઓ. પછી એને વાત કરી કે જેમ ગાંધારી પાટા બાંધ્યા હતા અને એ પાટા બાંધ્યા તો એ પાટા તો એને કઈ દ્રષ્ટિથી શેના માટે પાટા બાંધ્યા હતા એ તો આપણે જાણીએ છીએ, છતાં એ પાટા બાંધેલા એટલી તાકાત એની આંખમાં આવી કે પેલાનો પર દ્રષ્ટિ કરી તો વજ્રનો કરી દીધો. એમ કીધું આવા પુરુષોની દ્રષ્ટિમાં એટલી બધી દિવ્યતા છે કે જ્યાં જ્યાં એમની દ્રષ્ટિ થાય ત્યાં સર્વોપરી કામ થાય. તાર કે એમ છે આવા પુરુષ એવી દ્રષ્ટિ કરે, એમ આ પુરુષોની દ્રષ્ટિમાં આપણે આવી ગયા. અને એના સમસૃદ્ભાવના કાયદામાં જેવા યોગીજી મહારાજનું સમસૃદ્ભાવનું જે સૂત્ર હતું એ આપણને એમ લાગતું હતું કે બાપા ધામમાં ગયા નથી ગયા, બાપા ધામમાં ગયા પોટલા બાંધીને સાથે લઈ ગયા નથી લઈ ગયા, બાપાનું જે સમાધિ સ્થાન છે એવો સંકલ્પ થાય કે ઓટામાં સમસૃદ્ભાવના પોટલા જે ઓટામાં જ ભંડારી દીધા, તો એવું નથી. આજે સમસૃદ્ભાવના એકતાના આપણને દિવ્યતાના દર્શન થાય છે. યોગીજી મહારાજનો સમસૃદ્ભાવની એકતાનો આપણે એક જ પ્રસંગ સાંભળીએ કે યોગી મહારાજ વાત નથી કરી, યોગીજી મહારાજ વર્તી ગયા. પપ્પાજીને કાકાજી સ્વામીજી સાહેબ કોઈ પણ વાત કરતા નથી, પણ એ વર્તી દેખાડે છે. ત્યારે આપણે આ રીતે જીવન જીવીએ છીએ. ગોંડલમાં જે જ વખતનો સમાજ હતો, આજે તો આજનો સમાજ આપણે જોઈએ તો મોટા પુરુષોની શરતે જ જીવન જીવે છે, અને કેવળ આ સમાજ ઘર જ રાખે છે, મોટા પુરુષોને ગરજુ નથી બનાવતા. પણ તે વખતે બાપાએ કેટલાય મહાનુભાવોને દંડવત કરેલા, કેટલાયને બાપાએ કેટલી કેટલી સેવા કરેલી. એ વખતનો એક પ્રસંગ છે કે શરદ પૂનમનો સમય હતો, તે વખતે સાહેબને બધા અમે સાથે હતા, સ્વામીજી પણ સાથે હતા. તે વખતે સમયમાં ખૂબ ધમાટે બોલે, આજે તો બધા સેવક ભાવે જીવન જીવનારા છે કે આજે ગમે તે આદેશ કરે તો એ રીતે જીવન જીવવા તૈયાર જ છે. યોગીજી મહારાજના વખતમાં એક મોટા હરિભક્ત હતા, અને દૂધનો આખો પ્રસંગ છે કે કોઠારમાં દૂધ આવેલું ને થોડું આવેલું, ભંડારમાં કામ કરનાર સંત હતા, એને એમ થયું કે આટલા દૂધથી પહોંચી નહીં વળીએ, એટલે એને બજારે દૂધમાં પાણી નાખ્યું અને એ પાણીવાળું દૂધ જ એ ભાઈને આવી ગયું. પછી શરદ પૂનમનો સમય એટલો દિવ્યતાથી ઉજવાતો હતો અને એટલો આનંદ મંગલ હતો. તે વખતે ભાઈ સાહેબ અમે બધા સાથે હતા, જ્યારે શરદ પૂનમનું નામ પડે ત્યારે 2 મહિના અગાઉ અમને આનંદ થાય કે સમયો આવશે, ગોંડલનો સમયો આવે એટલે તો બધાને ઉમંગ થાય. પણ સમયો સમયાની જગ્યાએ રહી ગયો અને આખો દૂધનો સમયો થઈ ગયો ગોંડલ અક્ષર ડેરીમાં. અને બાપા એટલી બધી લીલા કરે ને કે આટલું બધું ધમાલને વાતાવરણ હોય ત્યારે પોતે સૂઈ જાય અને આરામમાં જ હોય. પછી જ્યારે આ દૂધનો એક નહીં જેવા પ્રસંગમાં વાતાવરણ એટલું બધું ઉકળી ગયું, તે વખતે કાકાજી પણ એ પ્રસંગમાં હતા. પછી એમ કરતા કરતા જે સંતે દૂધ આપેલું એ સંતના માટે એવો નિર્ણય આવ્યો કે આવા સાધુ આવા હરિધામમાં ન, એટલે અક્ષર મંદિરમાં ન જોઈએ. પછી તો એમ કરતા કરતા કે આ સંતને આપણે રજા આપી દઈને ધોળા પહેરે, એટલે એ સંત બિચારા રડવા માંડ્યા કે હવે મારે શું કરવું. એટલે મને પણ પોતાને એવી મૂંઝવણ થઈ કે આપણે શું કરવું. પછી અમે સ્વામીજી હરિપ્રસાદ સ્વામી પાસે ગયા, તે વખતે સ્વામીજી પોસ્ટમાં હતા. મેં કીધું આ શું કરશું કે નહીં જેવી વાતમાં સંતને ઘરે જવું પડે એ સારું ન કહેવાય. એટલે સ્વામીજી એની ભાષામાં તો જોકે ઘણું બોલ્યા કે બધા બળજા જેવા કે સમજતા નથી કે દૂધની જેવી વસ્તુમાં કે શું આવું કરું. પણ મેં કીધું હવે આજે સ્વામીજી પાસે. પછી અમે બાપા પાસે ગયા, સ્વામીજી આરામમાં હતા. સ્વામીજી અમે 10-15 મિનિટ બેઠા એટલે સ્વામી જાગ્યા. પછી સ્વામી સામેથી કીધું કે શું વાત કરીશ, ખાનગી છે કઈ? ચાલો ખાનગી. પછી અમે બેઠા, પછી આખો પ્રસંગ વાત કરી કે એક દૂધના પ્રસંગમાં સંતને ધોળા પહેરાવે છે. આ કોઈ અભાવગુણની વાત નથી, પણ તે વખતનો સમાજ સ્વામીજીને સમજી શક્યા કે ન સમજી શક્યા એની વાત છે. સ્વામીજી તે વખતે સમસૃદ્ભાવ એકતાની વાતો કરતા ત્યારે પણ આનો આ જ સમાજ હતો, અને આજે પણ એ જ સમાજની સાથે આપણે રહીએ છીએ. પછી સ્વામી 10 મિનિટ કંઈ બોલ્યા નહીં. સ્વામીજી ધૂન કરી કે જાઓ પ્રસંગ ઉકલી જાય. મેં કીધું સ્વામી ધૂન કરે તો કંઈ બહુ વિશ્વાસ નથી આવતો, પણ એનો કંઈક ઉકેલ લાવો સ્વામીજીને કીધું. તો સ્વામી ફરીથી ધૂન કરી 10 મિનિટ સુધી, કાલે ચાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ બધું સારું કરશે. પણ એમ કે સ્વામી સારું કરે એવી રીતે જ કંઈક કહી દો ને, ચોખ્ખી જ રીતે. એટલે પછી બાપા કે શું કરશો? હરિપ્રસાદ સ્વામી અમે બધને બેઠા હતા. પછી સ્વામીને પૂછ્યું હરિપ્રસાદ સ્વામીને કે તમે કાંઈક કહો તો રસ્તો નીકળે. એટલે સ્વામી હાથ જોડ્યા કે આમાં કાંઈ હું ન કહું. પછી યોગી બાપાએ એટલો સરસ ઉકેલ લાવ્યા કે કોઈના માટે અભાવ ગુણ ન રહે, ભાવફેર ન રહે, કોઈને વાંકમાં ન લાવે. એવી રીતે સ્વામી એવો ઉઠાવ સરસ લાવ્યા કે દૂધના 25 કેન ભરેલા, 25એ 25 કેન ફૂલ ભરેલા. એમાંથી સ્વામીજી એવો સરસ, આપણને એમ થાય કે બાપાને શું વસ્તુ આવડે, બાપાને વ્યવહાર આવડે, શું આવડે કાંઈ ખબર ના, પણ બાપાને એટલું બધું સરસ આવડતું હતું કે એવું કોઈને ના આવડે. બાપાની દ્રષ્ટિ એટલી બધી કરડી હતી કે એની દ્રષ્ટિ સામે જામનગરના બારદાનવાળા શેઠ હતા. સ્વામીજી ધ્યાનમાં હતા. ગોંડલ અક્ષરડેરીમાં 3:30 વાગે સ્વામીજી ધ્યાનમાં બેસી જાય. બારદાનવાળા શેઠ ખૂબ મોટા જબરજસ્ત કહેવાય અને એની પ્રખ્યાતિ ખૂબ, અને ચીમન કાકા જેવું શરીરને આંખને બોલવા ચાલવાનું એટલું બધું જોરદાર હતું. તે બાપા ધ્યાનમાં હતા. બાપાનો સ્વભાવ આપણે જોઈએ તો ગરીબ, આમ એટલો બધો કોમળ સ્વભાવ બધું હતું, પણ એવું નહોતું. એની દ્રષ્ટિમાં જ્યારે જોઈએ ત્યારે બહુ જબરજસ્ત હતું. પછી બારદાનવાળા શેઠે યોગી મહારાજનો હાથ પકડીને વાત કરી કે જોગી મહારાજ ઓલું હાજી ભલાનું કીર્તન બોલો. યોગી મહારાજ આમ આમ દ્રષ્ટિ કરીને પેલાનો પરસેવો નીકળી ગયો. એ ખાલી આમ દ્રષ્ટિ કરી એટલે આમ પેલો ધ્રુજી ગયો ને પરસેવો નીકળી ગયો. પછી શેઠ ગયા ત્યાર પછી સ્વામી અમે બધા બેઠા, બાપા કે આ લોકો આપણને શું સમજતા છે કે પેલો કે ભજન બોલો કે એમ કરીને બાપા હશે. એટલે આ પુરુષને ઓળખવા બહુ સહેલી વાત નથી. એમ યોગીજી મહારાજ જયારે આ દૂધનો પ્રસંગ જોયો, પછી સ્વામી કે આપણી પાસે 20 કેન દૂધના ભર્યા છે. મેં કીધું હા સ્વામી. મેં કીધું શું કરવું? તો કે તમે એમ કરો બધા કેનમાંથી 5-5 લિટર દૂધ કાઢી લો. તો મેં પછી શું કરવું સ્વામીને કીધું? તો કે બધા એમાં 5-5 લિટર પાણી નાખી દો બધા કેનમાં. કે પછી મેં સ્વામી શું કરું? મને કે ઉપર પાણી નાખશો ને તો ઉપર ન પડે છે, માટે પાણી નાખીને કે હલાવી નાખજો કે. એટલે આ બધું સ્વામી આપણને, પછી અમે આ બધું વ્યવસ્થિત રીતે કરી દીધું. 25 કેન પેલા સંતને તો ખૂણામાં સુવારી દીધા તો કે એને તો બિચારાને બહુ પરિસ્થિતિ ખરાબ. પછી સ્વામીજી પ્રમુખ સ્વામીને બોલાયા, બધા ટ્રસ્ટીઓને બોલાયા, બાલમુકુન સ્વામી બોલાયા, દાજીબાબુને બધાને બોલાવીને કીધું કે શું પ્રસંગ ચાલે છે? તાર કે પેલા સાધુ કોઠારમાં આવા નવા સાધુને તમે મૂકો છો અને કેટલું અઘટિત કામ થાય. સ્વામી કે શું વાત કરો? કે બહુ ધીરેથી સ્વામી એટલું સરસ વ્યવસ્થિત રીતે બોલે જાણે કંઈ બન્યો જ નથી પ્રસંગ. પછી સ્વામી કે પ્રમુખ સ્વામી બધા વાત કરી કે આ હરિભક્તોને પાણી નાખીને દૂધ આપે એટલે ખોટું દેખાય. સ્વામી કે સંતનો વાંક બિચારા નહીં હોય, કે દૂધ આપણે તપાસ કરો કે દૂધ કેવું છે બધું કે એમ કરીને સ્વામી વાત કરી. પછી સ્વામી બાબા ઉપર ઉભા થયા અને પ્રમુખ સ્વામીને હરિપ્રસાદ સ્વામીને બધાને કે તમે બધા સાથે જાઓ અને બધા કેનમાં હાથ નાખી નાખીને જોઈજો. જો એક સરખું દૂધ હશે તો સંતનો વાંક નહીં હોય, અને જો જુદું જુદું હશે તો સંતનો વાંક હશે. પછી આવી રીતે પ્રસંગ એટલો સરસ ઉજવાઈ ગયો. કહેવાનું શું કે સમ શુદ્ધ ભાવ તો આનું નામ કહેવાય, કે પોતે એવું રીતે વર્તી ગયા, કોઈના માટે ભાવફેર નહીં. તો આજે સમ શુદ્ધ ભાવના એકતાના દર્શન થાય છે, આધ્યાત્મિક માર્ગની શુદ્ધિકરણનું આજે આપણને અહીં દર્શન થાય છે. આવા સમાજમાં આપણને બેસવાનું મળ્યું, આપણને અહોહોપણું રહેવું પડે, આપણને આવી પ્રાપ્તિનો કેફ રહેવો પડે. પપ્પાજીનો સૂત્ર બધો કેફના જ હોય છે, બળના જ હોય છે. એટલે આવા જે પુરુષો છે એના આયોજનમાં આપણે ભળીએ અને એની અનુવર્તી પ્રમાણે વર્તીએ અને એમનો દાખલા સામે આપણે જોઈએ તો આજે આપણને એવું સરસ દિવ્યતાનું દર્શન થાય છે કે આ પૃથ્વી ઉપર આવો સમાજ આપણને જોવા ન મળે, એ સમાજમાં આપણને બેસવાનું મળ્યું, આજે રહેવાનું મળ્યું, આજે એના દર્શન થાય છે. એ જ મોટા મોટી પપ્પાજીની, સ્વામીજીની, કાકાજીની, આ બધાની આપણા સામે દ્રષ્ટિ હોય તો જ આ સમાજમાં આપણે રહી શકાય. અને એ શુદ્ધિકરણ માટે યોગીજી મહારાજના આદેશ મુજબ જ આ શુદ્ધિકરણ માટે જ આ સમાજમાં આવી શકે, બાકી બીજો કોઈ આ સમાજમાં આવી શકે નહીં. તો આવા પુરુષોને રાજી કરી શકીએ એ જ પ્રાર્થના સહજાન સ્વામી.